સહજાનંદ સ્વામી મહારાજની જય. તારીખ 1/4/2015. વચનામૃત પરથારો ઘનશ્યામ ચરિત્ર.
તે પછી દિવસે દિવસે મોટા થયા ને શ્રીકૃષ્ણ ભગવાનની અતિશય ભક્તિ કરવા લાગ્યા, માટે ભક્તિ એવા નામને પામતા હવા. પછી એ ભક્તિના પિતા જે કૃષ્ણ શર્મા, તે પોતાની પુત્રી જે ભક્તિ, તેનો ધર્મના અવતાર જે દેવ શર્મા, તે સાથે યથાવિધિ વિવાહ કરતા હવા. અને એ જે પોતાના જમાઈ, તેને પોતાના ગામમાં પોતાને ઘેર રાખતા હવા. પછી તે દેવ શર્મા જે તે ભક્તિ જે પોતાની પત્ની, તેણે સહિત ગૃહસ્થાશ્રમના જે ધર્મ, તેને આશરીને શ્રીકૃષ્ણ ભગવાનની ભક્તિ કરતા હવા. અને પોતે ધર્મને વિશે અતિ દ્રઢપણે વર્ત્યા. તેને જોઈને સર્વે લોક જે તે ધર્મ એવે નામે કરીને જ બોલાવતા હવા. પછી એ ધર્મ ભક્તિને અસુર થકી અતિશય કષ્ટ થયું. તેના નિવારણને અર્થે તે ધર્મભક્તિ જે તે વૃંદાવનમાં જઈને મરીચ્યાદિક ઋષિએ યુક્ત થકા શ્રીકૃષ્ણ ભગવાનની આરાધના કરતા હવા. તેણે કરીને તે ભગવાન એમની ઉપર પ્રસન્ન થયા. અને પોતાના અક્ષરધામમાં જેવા પોતે સદા વિરાજમાન છે તેવું પોતાનું દર્શન આપીને ધર્મભક્તિ પ્રત્યે બોલતા હવા જે, હે ધર્મ ભક્તિ, તમને કષ્ટના દેનારા જે અસુરો, તેમને પૂર્વે મેં કૃષ્ણાવતારને વિશે માર્યા હતા, તે મારી ઉપર એમને વૈર છે, માટે તમને મારા જાણીને પીડે છે. તે અસુરના નાશને અર્થે હું જે તે નારાયણ ઋષિ રૂપે તમારા થકી પ્રગટ થઈને હરિકૃષ્ણ નામે વિખ્યાત થઈશ અને તમારી ને ઋષિની અસુરના કષ્ટ થકી રક્ષા કરીશ ને તમને દુર્વાસાના શાપ થકી મુકાવીશ અને અસુરનો ને અધર્મનો ઉચ્છેદ કરીશ ને પૃથ્વીને વિશે એકાંતિક ધર્મને પ્રવર્તાવીશ. એમ કહીને શ્રીકૃષ્ણ ભગવાન જે તે અંતર્ધાન થઈ ગયા અને ધર્મના હૃદય કમલને વિશે વિરાજમાન થયા. પછી તે ધર્મભક્તિ જે તે અતિશય આનંદને પામીને ત્યાંથી પાછા પોતાને ગામ આવીને શ્રીકૃષ્ણ ભગવાનની ભક્તિને કરતા હવા. અને એવી રીતે એ ધર્મને ભગવાન પ્રસન્ન થયા, માટે સર્વેજન જે તેમને હરિપ્રસાદ નામે કરીને બોલાવતા હવા. પછી કેટલાક માસ ગયા કેડે તે હરિપ્રસાદજી થકી ભક્તિને વિશે શ્રીકૃષ્ણ ભગવાન જે તે સંવત 1837ના ચૈત્ર સુધી નવમીને દિવસ રાત્રિ 10 ઘડી ગઈ ત્યારે પ્રગટ થતા હવા. તે સમયમાં હરિપ્રસાદજીના ઘરને વિશે મોટો ઉત્સવ થતો હવો અને ઇન્દ્રાદિક દેવ જે તે જય જય શબ્દને કરતા થકા ને દુદુંબીને વજાડતા થકા પુષ્પનો વરસાદ કરતા હવા. અને અપ્સરાઓ જે તે નૃત્ય કરતી હવી ને ગંધર્વ જે તે ગાન કરતા હવા અને મુનિ જે તે આશીર્વાદ દેતા હવા. અને દેવતા ને સાધુના જે મન તે અતિ પ્રસન્ન થતા હવા અને અસુરના જે મન તે તત્કાળ ત્રાસને પામતા હવા. અને તે ગામમાં રહેનારી જે સ્ત્રીઓ તે મંગળ ગાતી હતી ને બાળરૂપ એવા જે શ્રીહરિ તેને આશીષ દેતી હવી. અને તે સમયને વિશે મંદ સુગંધ ને શીતલ એવા જે વાયુ તે વાતા હવા. અને તારાના ગણે સહિત આકાશ જે તે અતિશય નિર્મળ થતો હવો. તે વાર પછી તે હરિપ્રસાદજી જે તે પોતાના પુત્રનું જે જાતક કર્મ તે બ્રાહ્મણ પાસે યથાવિધિ કરાવીને બ્રાહ્મણને ઘણા પ્રકારના દાન આપતા હવા. પછી જન્મથી 6ઠા દિવસને વિશે કોટરા આદિક બાળગ્રહ જે તે બાળરૂપ એવા જે તે ભગવાન તેને મારવા સારું આવ્યા. તેમને તે ભગવાન જે તે પોતાની દ્રષ્ટિ માત્રે કરીને બાળીને ભગાડી દેતા હવા. પછી ભગવાન 3 મહિના ને 11 દિવસના થયા ત્યારે માર્કંડેય ઋષિ જે તે બ્રાહ્મણને વેશે તે હરિપ્રસાદજીને ઘેર આવતા હવા. ત્યારે હરિપ્રસાદજી જે તે ઋષિનું અતિશય સન્માન કરીને ને તેમને જ્યોતિષી જાણીને કહેતા હવા જે, તમે અમારા પુત્રનું નામકરણ કરો. પછી તે ઋષિ જે તે રાજી થઈને નામકરણ કરતા થકા બોલ્યા જે, હે હરિપ્રસાદજી, આ તમારા પુત્ર જે તે તમારી સર્વ આપદાને હર્ષે અને જે જન એના આશ્રિત થશે તેમની સર્વે આપદાને હર્ષે અને કર્કરાશિને વિશે એનો જન્મ છે માટે એમનું હરિ એવું નામ થશે અને વળી આ જે તમારા પુત્ર તેના દેહનો કૃષ્ણવર્ણ છે તથા પોતાના આશ્રિતજનના જે મન તેમને પોતાની મૂર્તિને વિશે તાણી લેશે તથા ચૈત્ર માસમાં જન્મ છે માટે કૃષ્ણ એવે નામે વિખ્યાત થશે અને એ બે નામ નોખા નોખા છે તો પણ એ બે ભેળા મળીને હરિકૃષ્ણ એવું ત્રીજું નામ પણ થશે અને આ તમારા પુત્ર જે ત્યાગ જ્ઞાન તપ ધર્મ અને યોગ એ પાંચ ગુણે કરીને તો શિવજી જેવા થશે માટે નીલકંઠ એવે નામે કરીને લોકને વિશે પ્રસિદ્ધ થશે અને આ જે તમારા પુત્ર તેના હાથને વિશે પદ્મનું ચિહ્ન છે તથા પગને વિશે વજ્ર ઉર્ધ્વરેખા અને કમળ તેના ચિહ્ન છે તે માટે આ તમારા પુત્ર જે તે લક્ષાવધિ મનુષ્યના નિયંતા થશે અને આ તમારા પુત્ર જે તે કલ્યાણકારી એવા અનંત ગુણે યુક્ત થશે ને તમારી સમગ્ર કષ્ટ થકી રક્ષા કરશે એમ કહીને વિરામ પામ્યા એવા જે માર્કંડેય ઋષિ તેને હરિપ્રસાદજી જે તે ઘણી દક્ષિણાને ભારે ભારે નવા વસ્ત્રો ને આભૂષણ તે આપતા હવા પછી તે ઋષિ જે તે એક દિવસ ત્યાં રહીને પ્રયાગ તીર્થની યાત્રા કરવા સારું ચાલી નિસરતા હવા અને પછી તે હરિપ્રસાદજી ને ભક્તિમાતા જે તે પોતાના પુત્રના ગુણને સાંભળીને બહુ પ્રસન્ન થતા હવા પછી તે શ્રીહરિ જે તે પોતાની બાળ લીલાએ કરીને પોતાના માતા પિતાને ને સંબંધીજનને બહુ આનંદ ઉપજાવતા થકા બાલચંદ્રની પીઠે વૃદ્ધિને પામતા હવા અને તે પછી હરિપ્રસાદજી જે તે પોતાના પુત્રને પાંચમી મહિને પ્રથમ પૃથ્વી ઉપર બેસાડતા હવા અને છઠ્ઠા મહિનાને વિશે પ્રથમ અન્ન જમવા શીખવતા હવા અને સાતમી મહિને કાનને વિંધાવતા હવા અને ત્રીજું વર્ષ બેઠું ત્યારે ચૌલ સંસ્કાર જે ગર્ભના કેશ ઉતરાવવા તે કરાવતા હવા અને એ જ દિવસે માયાવી એવો જે કાલિદત્ત નામે અસુર તે ભગવાનને મારવાને આવ્યો તેને ભગવાને પોતાની દ્રષ્ટિ માત્રે કરીને મોહ પમાડ્યો તે વૃક્ષને વિશે અથડાઈ અથડાઈને મરી જતો હવો અને તે પછી હરિપ્રસાદજી જે તે અસુરના ઉપદ્રવ થકી છપૈયા ગામનો ત્યાગ કરીને પોતાના કુટુંબે સહિત થકા અયોધ્યાપુરીમાં નિવાસ કરીને રહેતા હવા અને પછી હરિપ્રસાદજી જે તે પોતાના પુત્રને પાંચમા વર્ષને વિશે પ્રથમ અક્ષર ભણવા શીખવતા હવા અને આઠમા વર્ષને વિશે ભારે ભારે સામગ્રીઓને ભેળી કરીને પોતાના પુત્રને યજ્ઞોપવિત દેતા હવા અને તે શ્રીહરિ જે તે પોતાના પિતા થકી યજ્ઞોપવિત પામીને નૈષ્ઠિક બ્રહ્મચારીના ધર્મને વિશે રહ્યા થકા વેદાધ્યયનને કરતા હવા અને પોતાના પિતા પાસે વેદ શાસ્ત્ર પુરાણ ઇતિહાસ ધર્મશાસ્ત્ર એ સર્વે ગ્રંથનું પોતે અધ્યયન કરીને તથા શ્રવણ કરીને તે સર્વનું જે રહસ્ય તેને યથાર્થ જાણતા હવા અને એ સર્વમાંથી પોતે ચાર સાર કાઢતા હવા તેમાં શ્રીમદ ભાગવત પુરાણ થકી તો પંચમ સ્કંધ ને દશમ સ્કંધ એ સાર કાઢ્યો તથા સ્કંદ પુરાણ થકી વાસુદેવ મહાત્મ્ય એ સાર કાઢ્યો તથા ઇતિહાસ જે મહાભારત તે થકી ભગવદ્ ગીતા વિદુર નીતિ ને વિષ્ણુ સહસ્ર નામ એ સાર કાઢ્યો તથા સર્વે ધર્મશાસ્ત્ર થકી યાજ્ઞવલ્કય સ્મૃતિ એ સાર કાઢ્યો એવી રીતે એ ચાર સાર કાઢીને તેનો ગુટકો લખાવીને પોતાની પાસે નિત્ય રાખતા હવા પછી તે શ્રીહરિ જે તે જન્મ થકી અગિયાર વર્ષના થયા ત્યારે પોતાની માતા જે ભક્તિ તેને ધર્મ જ્ઞાન અને વૈરાગ્ય સહિત એવી જે ભક્તિ તેનો ઉપદેશ કરીને દિવ્ય ગતિને આપતા હવા ને દુર્વાસાના શાપ થકી મુકાવતા હવા અને તે પછી કેટલાક માસ ગયા કેડે તે શ્રીહરિ જે તે પોતાના પિતા જે હરિપ્રસાદજી તેને પોતાના સ્વરૂપનું યથાર્થ જ્ઞાન આપીને દિવ્ય ગતિને પમાડતા હવા ને દુર્વાસાના શાપ થકી મુકાવતા હવા
સ્વામીની વાતુ પ્રકરણ 10 સર્વદેશી સમજણ
વાત 13મી સ્વામિનારાયણ રે સ્વામીએ વાત કરી જે સંવંત 1918 ના ભાદરવા સુધી પંચમીને દિવસે સ્વામીએ વાત કરી જે પૂર્વના આઘાત લાગ્યા હોય તે સાંભર સાંભર કરે છે, પણ કોઈ દિવસ રૂડા સંસ્કાર લગાડ્યા નથી. ભરતજીને આઘાત લાગ્યા હતા તો મૃગના દેહમાં પણ સ્મૃતિ રહી, ને ઉનાવાળા નાગર ગ્રસ્ત હતા પણ એવા વૈરાગ્યવાન હતા જે લોકની ગણતી રાખી જ નહીં, પણ એકે પૈસો ખાય નહીં ને લાવી લાવીને પોષણ કરે, તેને કેમ બંધન છૂટે? માટે જેને ભગવાન ભજવા હોય તેને જાણીને ગાંડું થવું, વિજયાત્માનંદ સ્વામીને ત્યાગી થવું હતું, પણ માવતર થવા દે નહીં. પછી ઘરના ઉમરા વચ્ચે કૂવો ખોદવા માંડ્યો ને કહે જે હું જેવો દીકરો, ને મારી માને પાણી બહાર ભરવા જવું પડે તો હું દીકરો શા કામનો? પછી માવતર જાણે આ ગાંડો થઈ ગયો છે, તું ભલે વયો જાય, આપણે હવે તેડવા જાવો નહીં. પછી ત્યાગી થઈ ગયા. વાત 14. સ્વામિનારાયણ અરે સ્વામીએ વાત કરી જે મહારાજનો રહસ્ય અભિપ્રાય એ છે જે આ દેહના ભાવથી જુદું પડવું ને જાણીને વિષયનો ત્યાગ કરવો, તે જ્યારથી પ્રગટ થયા છે ત્યારથી એક જ તાન છે, પણ ઇન્દ્રિય લડાવવાનું તાન નથી. સર્વોપરી પુરુષોત્તમની નિષ્ઠા સમજવી. નરસિંહ મહેતો, મીરાબાઈ, સુરદાસ ને અષ્ટકવિ એ ઉપાસનાવાળા ને બીજા બધા ઉપાસના વગરના છે એ મહારાજે સમજાવ્યું હતું. નાગડકામાં માર્ગી કીર્તન ગાતા હતા, તે સાંભળી મહારાજે સુરાખાચરને કહ્યું જે ઓલ્યા બહુ સારા કીર્તન ગાય છે એને બોલાવો. ત્યારે સુરાખાચર કહે મહારાજ એ તો માર્ગી છે, તેને અહીં કેમ બોલાવાય? ત્યારે મહારાજ કહે લ્યો અમે ત્યાં જઈએ. પછી સુરાખાચર મહારાજને કહે ત્યાં જવાય નહીં, લ્યો અહીં બોલાવી લાવો. પછી બોલાવી કીર્તન ગૌરાવ્યા અને કીર્તન ગાઈ રહ્યા ત્યારે મહારાજે કહ્યું જે માગો. ત્યારે કહે મહારાજ અમને રોટલા લુગડા તો મળે છે, પણ તમે ભગવાન કહેવાઓ છો તે અમારું કલ્યાણ કરો. પછી મહારાજ કહે તમે બે શું થાવો છો તે ખરેખરું કહો તો તમારું કલ્યાણ કરીએ. ત્યારે છોકરો શરમાણો, પછી હાથ જોડી બોલ્યો જે છીએ તો ભાઈ બેન, પણ માર્ગીમાં છીએ એટલે ભેળું ચાલે છે. એમ મહારાજે બેન ભાઈનો નાતો હતો તે ઉઘાડો કર્યો. મહારાજે પોતાના ભાઈ કર્યા તે પણ ભવાયાની ભેંસ જેવું કર્યું. ભવાયાનો વેશ જોઈ પટેલ બહુ રાજી થયા, તે ભેંસ આપી. પછી વિચાર થયો જે ભેંસ જાશે તો છોકરા છાસ વિના દુઃખી થશે. પછી બીજો વેશ આવ્યો એટલે ગામ આપ્યું, ને આ ત્રીજા વેશે આખા મલકની બાયડીઓ આપી. ત્યારે ભવાએ જાણ્યું જે પટેલ ગાંડો લાગે છે, પણ ભેંસ વાળી લીધી તેની ખબર પડી નહીં. તેમ મહારાજે પ્રથમ અવતારાદિકનું પ્રતિપાદન કર્યું, પછી જેવા હતા તેવા દેખાડી દીધા, ને પોતાનું સર્વોપરીપણું પ્રવર્તાવ્યું, અને જેને ભાઈ કર્યા હતા તેને સેવક કર્યા, ને કેટલાક પ્રભુ થયા હતા તે પણ ટાળ્યા. એમ બધા ગોટા કાઢીને ચોખ્ખું કર્યું, માટે પ્રભુ ભજવા તેને જ્ઞાન જોઈશે. વાત 15. સ્વામિનારાયણ હરે સ્વામીએ વાત કરી જે સંવત 1918 ના ભાદરવા સુધી છઠને દિવસે સ્વામીએ વાત કરી જે આ જીવ જે વેગે ચડ્યો તે વેગે ચાલ્યો જાય, તે જો વિધિ નિષેધને માર્ગે ચાલ્યો કે ફેલને માર્ગે ચાલ્યો કે વિષયને માર્ગે ચાલ્યો તો પાછો જ વળે નહીં. અમે વડાળથી જૂનાગઢ આવતા હતા ત્યારે મજે વળીને દરવાજેથી ગામમાં જતા હતા. ત્યાં એક છોકરો દોડતો આવતો હતો, તેને જોઈને અમે કહ્યું જે આ છોકરાને કંઈ કામ નથી પણ અમથો દોડ્યો આવે છે. પછી અમારી પાસે આવ્યો ત્યારે અમે કહ્યું જે ઊભો રહે છોકરા, ક્યાં જાય છે? તો કહે ક્યાંય નહીં. પછી પાછો વળ્યો. એમ વિચાર્યા વિના જીવ મનના તરંગ ઉપર ફેલને માર્ગે ચાલ્યા જાય છે, માટે મોક્ષને માર્ગે ચાલે તેને બહુ બહુ વિવેક રાખવો જોઈએ. કામ ક્રિયાયું છે તેમાં કાંઈ ફળ નથી. કારેલાના વેલામાં ફળ ઘણા થાય પણ કડવા, તે મોંમાં ઘરે નહીં, પણ જેને ભાવે તેને કામ આવે. તેમ જેને વિષય ગમે તે ભોગવે, પણ જેને વિષય ઝેર જેવા થઈ ગયા હોય તે ભોગવે નહીં. વાત 16. સ્વામિનારાયણ રે સ્વામીએ વાત કરી જે પ્રભુ ભજવા તેમાં મન ઇન્દ્રિય એ મોટા વિઘ્ન છે. આ જીવ ઢોંગી છે, તે એક ગાવ ન ચાલતો હોય પણ વાંસે ભય હોય તો 10 ગાવની મજલ કરે. ગોપાળાનંદ સ્વામીએ હરજી ઠક્કરને પૂછ્યું જે તમે કેટલું ચાલી શકો, તો કહે 2 ગાવ ચાલી શકું. ત્યારે ગોપાળાનંદ સ્વામી કહે વાંસે ઉગાડી તલવાર કાઢી કોઈ મારવા આવતું હોય તો કેટલું ચાલો. ત્યારે કહે તો અડવાણે પગે 10-12 ગાવ દોડ્યો જાઉં. એવા જીવના કુકટ છે. મહારાજે આ સાધુ કર્યા, ધર્મ બાંધ્યો ને જે જે ક્રિયા કરી તે એક મોક્ષ સુધારવા સારું છે. પાતાળના દેડકાને નીકળવું ને વરસાદ થવો ત્યારે કહે તકે તક મળી, તેમ આપણે પણ આજ તકે તક બની ગઈ છે. મહારાજને પ્રગટ થવું ને આપણે મનુષ્યનો દેહ આવ્યો માટે પ્રભુ ભજી લેવા. વાત 17. સ્વામિનારાયણ રે સ્વામીએ વાત કરી જે સંવંત 1918 ના ભાદરવા સુધી સપ્તમીને દિવસે સ્વામીએ વાત કરી જે આ લોકના ઠરાવ માત્ર અધ્ધર્યા છે. સત્સંગી હોય તેને વ્યવહાર પ્રધાન થઈ જાય કે બીજે સર વળી જાય તો આમાં હેત રહે નહીં. એક રેણીએ ને એક લગ્નીએ મરવું એ કાંઈ થોડી વાત, માટે આ લગ્ની મોળી પડવા દેવી નહીં ને સર વળવા દેવી નહીં. વાત 18. સ્વામિનારાયણ રે સ્વામીએ વાત કરી જે વ્યવહાર તો ટળી જશે ને રૂપિયા જાતા રહેશે, માટે ખબરદાર થઈને પ્રભુ ભજી લેવા. રૂપિયાને માર્ગે ચાલે તો નંદરાજાની પેઠે પાછો જ ન વળે. નંદરાજાએ આખી પૃથ્વીનું ધન ભેળું કર્યું, પછી ધન કોની પાસે છે તે શોધવા એક દોકડે ઊંટ વેચવા કાઢ્યો. તરકડીનો છોકરો કહે માં મને દોકડે ઊંટ વેચાય છે તે લઈ દે. તેની માં કહે દોકડો નથી. છોકરો બહુ જ રોવા લાગ્યો ત્યારે તરકડી કહે તારા બાપની ઘોરમાંથી દોકડો લઈ જા. તે વાતની નંદરાજાને ખબર પડી એટલે ઘોરું બધી ખોદાવી ને પૈસા કાઢી લીધા. નંદરાજા પાસે વારાનું હાડકું હતું, તેથી દરિયામાં જઈને દ્રવ્ય મૂકી આવતા. નારદજીના મનમાં એમ થયું જે આણે તો બહુ ગુંડી કરી. પછી નંદરાજાની સ્ત્રી પાસે ગયા ને પૂછ્યું જે નંદરાજાને તમારા ઉપર કેવું હેત છે, તો કહે ઘણું હેત છે. નારદજી કહે જૂનીના જેવું નથી, તેનું તો હાડકું નવઘરે બાંધી રાખ્યું છે, તે રોજ પૂજે છે, એમ કહી વયા ગયા. નંદરાજા જમવા આવ્યા ત્યારે તેણે નવઘરાનો છેડો દાબી જોયો તો સાચું થયું. પછી ચૂલામાં ભાઠો ભર્યો હતો તેમાં નાખી દીધું. નંદરાજા જમીને ઉઠ્યા ત્યારે નવઘરાનો છેડો દાબી જોયો તો દીઠું નહીં, એટલે ફાળ પડીને પૂછ્યું જે આમાંથી મારું ક્યાં ગયું, તો કે શું. નંદરાજા કહે આમાં ડાબલી હતી તે ક્યાં ગઈ, તો કહે ઓલી કેદીની મરી ગઈ છે તેનું હાડકું સા સારું રાખવું પડે. નંદરાજા કહે લાવો તો ખરા, એટલે કહે તે તો ચૂલામાં બળીને ક્યારનું એ ખાક થઈ ગયું. તે સાંભળી નંદરાજા બેભાન થઈ પડ્યા અને મરી ગયા, કારણ કે દ્રવ્ય માત્ર દરિયામાં રહ્યું, ધમ્યું સોનું ધૂળ મળ્યું તેના જેવું થયું. માટે ગ્રહસ્થોએ સમજણ રાખવી ને વિવેક પણ રાખવો. વાત 19. સ્વામિનારાયણ રે સ્વામીએ વાત કરી જે આ જીવના તો ઠરાવ માત્ર ખોટા છે, ખરેખરા નિયમ રાખશે તેનું ઠીક રહેશે. આ જીવને ઘંટની પેટે ફેર ચડ્યો છે, તે કથા કીર્તન થાય ત્યારે અજ્ઞાન જાય ને અજ્ઞાન જાય ત્યારે ધ્યાન થાય. વાત 20. સ્વામિનારાયણ રે સ્વામીએ વાત કરી જે અતિ દેહ વધી જાય તે ઠીક નહીં. પોરબંદરનો રાજા ને રાજકોટના રાણીબાઈનો ધણી એ બહુ જાડા હતા, ને જેતપુરનો ગની મેમણ તો તોલમાં 18 મણ હતો. અતિ સર્વત્ર વર્જયે નારાયણદાસ ખાવા માંડે તો ખાધા જ કરે, અને ઉપવાસ કરે તો ઉપરા ઉપર કરે. જોડા પહેરે નહીં ને પહેરવાનું કહ્યું તો લોહી નીકળ્યું, ને જોડા લોહીથી ભરાઈ ગયા તોય કાઢ્યા નહીં. એકવાર અમે જમનાવડ તેડી ગયા હતા. હરિજને જેટલું સીધું આપ્યું તેટલું બધું રાંધ્યું, અને મીઠું પણ દાળ ખીચડીમાં હતું એટલું નાખ્યું. અમે જમવા બેઠા તે લાડવો તો ખાવો નહોતો, પણ દાળ ચાટી ત્યાં ખારી ઝેર લાગી. પછી ખીચડી ચાખી તો તે પણ અગર જેવી. પછી બધી પ્રસાદી નારાયણદાસને આપી તે ખાઈ ગયા. અમે જાણ્યું જે આને જાડો થશે એટલે પાણીનું તુમડું ભરાવી લીધું. તે આખી વાટે જાડે જતા આવ્યા. પછી મજે વળીને નાકે વાવ આવી છે ત્યાં નવરાવીને મંદિર ગયા, માટે કોઈ વાતમાં અતિક્રમણ ન કરવું. વાત 21મી. સ્વામિનારાયણ રે સ્વામીએ વાત કરી જે સત્સંગ શિરોમણીમાં જુદા જુદા આખ્યાન કયા, તેમાં એ વાત આવી જે કુસંગે કરીને આ જીવનું બહુ ગુંડું થાય છે, ને ભગવદીના અવગુણે કરીને પણ આ જીવનું અતિ ગુંડું થાય છે. વનમાં ઋષિ પાસે કૂતરો રહેતો, તેને મારવા નાર આવ્યો ત્યારે ઋષિના પડખામાં ઘરી ગયો, એટલે ઋષિ કહે નાર હોજા. બીજે દિવસે સાવજ આવ્યો ત્યારે ઋષિ કહે સાવજ હોજા. એક દિવસ સરભ આવ્યો ત્યારે કહે બચ્ચા સરભ હોજા. સરભ થઈને બધાના માંસ ખાધા. એક દિવસ ઋષિનું માંસ ખાવાનો સંકલ્પ કર્યો જે કેવું હશે. ઋષિ કહે કૂતતા હોજા, એટલે પાછો કૂતરો થઈ ગયો. એવી રીતે પોતાનું ભલું કરનારનો પણ અપરાધ કરીને જીવ પડી જાય છે. નાનો હોય ત્યારે દોષનો વધારો ન હોય, પણ જેમ મોટો થાય તેમ દોષ વધી જાય. વાત 22મી. સ્વામિનારાયણ રે સ્વામીએ વાત કરી જે ઉતરતાનો સંગ મળે તો ઉતરી જાય. બ્રાહ્મણે ઢેડની સાથે સૈયારી દુકાન કરી. તે ઢેડ વેજા લાવે ને બ્રાહ્મણ વેચે. તેમાં બ્રાહ્મણ અડી જાય ત્યારે ઘરે જઈને નાય, પણ બહુ પ્રસંગ થયો ત્યારે કેટલી વાર નાય. પછી ઘરે જાય ત્યારે કહે છે છાંટ નાખો. એમ કરતા ઉતાવળ હોય ત્યારે કેવું ભૂલી જાય, ને ખાવા બેસે ત્યારે સંભારે જે છાંટ લેવી ભૂલી ગયો. પછી તો છાંટ લેવી પણ બંધ થઈ ગઈ. ત્યારે નાતીલાને ખબર પડી એટલે નાત બાર કર્યો. ઢેડ કહે આપણે નાકે ઘર કરી દઈએ અને વેપાર પણ ત્યાં કરીએ. પછી બ્રાહ્મણે તેમ કર્યું, તેમાંથી ઢેડ ગરોડા થયા. એમ ઉતરતાને સંગે ઉતરી જવાય છે, પણ આ જીવને જો અતિશય કહીએ તો વિમુખ થાય, ને પંપાળીને રાખીએ તો તેનું જ બગડે. ધરમપુરનો રાજા દીકરો પરણાવવા ગયો હતો. તે પોતાને જ મન થયું જે આ કન્યા તો હું પરણું, ને વાંકિયાનો વૈકુંઠ ભટ્ટ તેના દીકરા વસંતજીની સગાઈ કરવા ગયો હતો, પણ કન્યાને અતિ રૂપાળી ને મોટી જોઈ પોતાની સગાઈ કરી આવી. એમ જીવને રંગ લાગી જાય છે. વાત 23મી. સ્વામિનારાયણ રે સ્વામીએ વાત કરી જે મોટાઈમાંથી અતિ દુઃખ આવે છે, માટે લોભ કામ ને માન પણ વધવા દેવું નહીં. જો માન વધે તો પંડે સુકાઈ જાય, અને માન જાડું થતું જાય. તે ઉપર વાત કરી જે એક જણ તપ કરવા બેઠો. તે દિવસથી બિલાડો પણ તેની સામો આવીને બેઠો. તે થોડા દિવસ થયા ત્યાં બિલાડો જાડો થઈ ગયો. ત્યારે તપસ્વીએ પૂછ્યું જે તું આવો જાડો થઈ ગયો તે શું ખાવા મળે છે. ત્યારે બિલાડો કહે હું તો તમારું માન છું, તે તમે સુકાઈ ગયા ને તમને માન વધી ગયું તેથી હું જાડો થઈ ગયો. જેટલી પતરી લોપાશે તેટલું દુઃખ જરૂર આવશે. વાત 24મી. સ્વામિનારાયણ રે સ્વામીએ વાત કરી જે કોઈક વાતે જો શેર વળી જાય તો પ્રભુ ન ભજાય, ને મોહને માર્ગે ચડી જવાય. સમજણ હોય તો વધતા વધતા વધી જવાય, અને સમજણ ન હોય તો ઘટતા ઘટતા ઘટી જવાય. માટે અતિક્રમણ જ્યાં થાય ત્યાં તો કેવળ દુઃખ જ થાય. સાધુને ખાધામાંથી દુઃખ થયું તે વાત કરી, જે પ્રથમ પોંક ખૂબ ખાધો, પછી ખીચડી ખાધી, ત્યાર કેડે લાડવા ખાધા, પછી સર્વના પેટ ચડ્યા, તે જો થઈ છે ને માથે, પછી તો મીઠું પાયું ત્યારે સુખ થયું. વાત 25મી. સ્વામિનારાયણ રે સ્વામીએ વાત કરી છે. સંવંત 1918 ના ભાદરવા સુધી અષ્ટમી ને દિવસે સ્વામીએ વાત કરી છે. કેટલાક સુખ આવ્યા, કેટલાક દુઃખ આવ્યા, પણ હવે આ સમય કાંઈ નથી. સાબરમતીમાં પાણીના ઘોડા આવે છે, તે આવતા તાણે ને જાતાય તાણે, તેમ બહુ સંપત્તિ મળે તો જીવ પાછો હટે ને કંઈક આવદાની હોય તે બંધ થાય તો પણ જીવ અધીર્યો થઈ જાય.
પુરુષોત્તમ બોલ્યા પ્રીતે.
પ્રકરણ 25. પંચવિષય. શ્રીહરિએ નારસંગજી રૂપને વાત કરતા કહ્યું, 14 લોકનું બ્રહ્માંડ છે. એક એક લોકથી અધિક વિષય ત્યાં છે, એમ પ્રકૃતિ પુરુષના લોક સુધી વિષયનું સામ્રાજ્ય છે. એ બધા વિષયોને ઝેર સમાન જાણે ને તેનો ત્યાગ કરે. જીવ પ્રાણી માત્રને વિષય સાથે પરમ મિત્રતા છે, પણ વિષયને સાચા શત્રુ જાણી તેનો ત્યાગ કરે ને અમારો આશ્રય કરે, તે માયા તજીને અમારા ધામને પામે છે. જે વિષયને મિત્ર માને છે તેનો જન્મ ખુવાર થાય છે. જે જે યોનિમાં જાય ત્યાં તેને પોતાની રૂચિ અનુસાર વિષય મળતા નથી, વિષયની તૃષ્ણા વધે છે ને અપાર દુઃખને પામે છે. શ્રી હરિએ તેરાપુરના જનો પ્રત્યે સંતની વાત કરતા કહ્યું, વિષય વાસનાને કારણે 184માં જીવ અનંતવાર જન્મ્યો છે અને નરકમાં દુઃખ ભોગવ્યા છે, છતાં તેનો અભાવ થતો નથી. સાચા સંત મળે છે ત્યારે જમના બંધનથી તથા વિષયના બંધનથી છોડાવે છે. મનુષ્ય દેહ પામીને પણ જે દુઃખમાંથી છૂટવાનો ઉપાય કરતો નથી તે આત્મહત્યારો કહેવાય છે. શ્વાન અને ભૂંડણાની પેઠે વિષયમાં જીવને રાગ રહ્યો છે. સાચા સંત ધન્વંતરી વૈદ્ય છે, તે જીવનો અસાધ્ય રોગ ટાળે છે. કારણ, સંત પોતે વિષયમાંથી છૂટેલા છે તેથી તેમની વાત જીવને માન્યામાં આવે છે. સાચે સંત મિલત જબ આઈ, જીય કે બંધન દેત છોરાઈ. સંત મિલે જબ સાચે જબહી, હિત કરી કહે જીયકું તબહી. ધન્વંતરી વૈદ્ય હૈ તેહા, અસાધ્ય રોગ દે ટારી એ હા. જૂનાગઢમાં શ્રીહરિએ સભામાં વાત કરતા કહ્યું, પંચ વિષયની આસક્તિને લીધે જીવ 184 ભમે છે, ગર્ભવાસ ને જમપૂરીનું દુઃખ પામે છે, તેને સુખ તો ક્યાંય મળતું નથી. સુખ ભગવાનના ભક્તો સંતોને મળ્યું છે, એ બળભાગી છે. તેને પણ ભગવાન વિના જેટલું કંઈ ચિંતવન થાય છે તેટલો તેનામાં કુસંગ ભર્યો જાણવો. ભગવાન સિવાય બીજો ઘાટ ન ઉઠે ત્યાં સુધી સત્સંગ કરવો છે, ને એ જ ખરો સત્સંગ છે. ઘુઘરાળામાં શ્રીહરિએ સંતોને કહ્યું, કીર્તન ગાઓ. કારણ કે કથા વાર્તા કીર્તન જો મનમાં ધારે નહીં તો ત્રણેય એક સરખા જ છે. ધાર્યા વિના જીવને તે સમાસ કરતા નથી. જીવને તો વિષયમાં તાન છે. જ્યાં વિષયનું પોષણ થતું હોય ત્યાં પ્રીતિ કરે છે. જેના સંગથી વિષય છૂટે છે તેની સાથે પ્રીત ક્યારેય કરતો નથી. દુઃખ માત્ર વિષયમાં રહ્યા છે, પણ વિષયમાં દુઃખ દેખાતા નથી, ને દુઃખ આવી પડે તો પણ વિષયનો કોઈ દોષ લેતું નથી, એવો જીવને વિપરીત મોહ છે. નાક, કાન, શિર અને ધન ખોવડાવે તો પણ જીવ વિષયના વખાણ કરે છે, પણ તેનો ઈશક છોડતો નથી. જેતલપુરમાં શ્રીહરિએ વાત કરતા કહ્યું, પાયા વિનાનું સોનાનું મકાન હોય કે સ્ફટિક મણીનું હોય તો પણ જેને જીવવાનો લોભ હોય તે તેમાં રહેવાની ઈચ્છા રાખે નહીં. તેમ આખા બ્રહ્માંડના સુખ મળે તો પણ જેને જન્મ મરણનો ભય હોય તેને તે સુખ માત્ર કોટી વીંછીના ડંખ જેવા લાગે. નડિયાદમાં શ્રીહરિએ વાત કરતા કહ્યું, માછલું અધિક સ્વાદ કરે છે તો તે જીભ ખૂવે છે, મૃગલું શબ્દમાં સ્વાદ માને છે અને હાથી વગેરેને સ્પર્શમાં સ્વાદ હોય છે. આ બધા એક એક વિષયના સ્વાદથી પણ પ્રાણ ખૂવે છે. જેને પાંચે વિષયના સ્વાદ બળવાન હોય તે તો મોક્ષ માર્ગથી પડેલો જ છે. એ પાંચે સ્વાદ ભોગવનારને અનંત જન્મ સુધી તેમાં તૃપ્તિ થતી નથી અને નરકના દુઃખનો અંત આવતો નથી. ભગવાનમાં અધિક સુખ છે તે સમજવા માટે જગતમાં થોડું સુખ રચ્યું છે, પણ અલ્પ સુખમાં બંધાઈ ગયેલા જીવો તેમાંથી છૂટતા નથી. અલ્પ વિષય ભોગવતા મેરુ સમાન દુઃખ આવી પડે છે. 21-21 લાખની ચાર ખાણોમાં કરોડો કલ્પ સુધી જન્મવું મરવું પડે છે. માનકુવામાં વાત કરતા શ્રીહરિએ કહ્યું, જીવ અનંત પ્રકારના વિષયમાં ખૂંટેલા છે. સત્સંગ વિનાની જેટલી વાતો કરે, ગ્રંથ વાંચે, પણ તેનું તાન વિષયમાં હોય છે. અનેક મતના જે જે મોટાઓ થઈ ગયા તેમણે જે ગ્રંથ બનાવ્યા તેનું તાત્પર્ય તો જીવને વિષયનું બંધન તોડાવવામાં છે. અનંત દુઃખોનું મૂળ પંચવિષય છે. પંચવિષય છૂટે તો દુઃખ માત્ર છૂટી જાય. શ્રીનગરમાં શ્રીહરિએ દિવાનને ઉદ્દેશીને કહ્યું, વિષયનો રોગ પ્રબળ અને અસાધ્ય છે. સ્થાવર જંગમ બધા દેહોમાં પ્રાણીને એ રોગ પીડે છે. 84 લાખ યોનીમાં દેહ ધરીને આ જીવે સપ્ત સિંધુથી પણ અપાર માતાનું દૂધ વારંવાર પીધું છે અને તે દેહમાં વધુને વધુ વિષયમાં લીન રહ્યો છે. તેથી હવે ક્યાંથી તૃપ્તિ થાય? અગ્નિમાં ઘી અને કાષ્ઠ હોમવાથી જેમ અગ્નિ વધુને વધુ પ્રદીપ્ત થાય તેમ વિષયોનું સેવન કરવાથી તેની કામનાઓ વધતી જાય છે. સાચા સંતનો સંગ મળે તો પામર પશુ જેવો જીવ દેવકોટીનો થઈ જાય છે. વિષય માત્ર છૂટી જાય છે ને મતિ ઉત્તમ થાય છે. શ્રીહરિએ ડાકોરના પૂજારીને વાત કરતા કહ્યું, અજ્ઞાની લોકો વારે વારે પંચ વિષયની માગણી કરે છે, પણ તેમાં રહેલું દુઃખ જોતા નથી. તીર્થ, વ્રત, દાન, યજ્ઞ વગેરે કરી લાખો વિપ્રને જમાડે છે. મોટા મોટા મંદિર કરાવી ભગવાનની પ્રતિમા પધરાવે છે અને આજીવિકામાં ગામ ગરાસ વગેરે આપે છે. પણ જ્યાં સુધી વિષય પર તાન છે ત્યાં સુધી અજ્ઞાન રહ્યું હોવાથી જન્મ મરણથી છૂટતા નથી. ધરમપુરમાં શ્રીહરિએ નૃપને વાત કરતા કહ્યું, જે કરવાનું છે તે ન થયું, તે પછી ઇન્દ્ર કે બ્રહ્મા થાય તો પણ શું થયું? વિષયમાં સુખ મનાય ત્યાં સુધી બાળ બુદ્ધિ છે. ભવસિંધુ તરવા માટે ભગવાને મનુષ્ય જન્મ આપ્યો છે એવી સમજ ન હોય અને પોતપોતાના મનમાં તે ફાવે તેટલા મોટા કે ડાહ્યા સમજતા હોય તો પણ તેને મોટા કહેવાય નહીં. સત્સંગ કરે તેની બધી વાતો સુધરે છે. તીર્થ વ્રતાદિક કરવું તે પણ સત્સંગ થાય તે માટે છે. ઉમરેઠમાં શ્રીહરિ કહે, ફાવે તેવા સરસ ભોજન હોય પણ ઉદરમાં ગયા પછી નકારા થઈ જાય છે અને તેમાં પ્રીત રહેતી નથી. આવો વિચાર વારે વારે કરે તેને વિષય માત્ર અસાર જણાય છે અને તે શ્રેષ્ઠ હરિભક્ત છે. ભીમનાથના ગોસાઈને શ્રીહરિ કહે, ભગવાનની વાત સમાગમ વગર સમજાતી નથી. સંતના સમાગમથી બ્રહ્મ વિદ્યાની વાત સમજ્યામાં આવે છે. જેવો સમાગમનો ખપ તેટલી વાત સમજાય. વાત સમજાયા પછી કોઈ રૂપવાન માણસ હોય અને તે રોગે કરીને અત્યંત કુરૂપ બની જાય, પછી તેમાં જેવી અરુચિ થાય તેવી અરુચિ વિષયમાં થઈ જાય. જેમ ફાવે તેવા સરસ રસ હોય પણ તેની ઉલટી થઈ જાય પછી તે દુઃખરૂપ લાગે છે, તેમ દરેક વિષયનો વસ્તુતઃ જો વિચાર કરીએ તો તે દુઃખરૂપ દેખાય છે. વિષયમાં દોષ દેખતા શીખે ત્યારે તેમાં પ્રીતિ રહે નહીં. વડનગરમાં શ્રીહરિએ વિદ્વાન વિપ્રોને વાત કરી કે જ્યાં સુધી જીવને મોક્ષનો ખપ નથી ત્યાં સુધી વિભ્રાંત મને ફરે છે ને મોહ મદિરાએ કરીને એક મતી રાખી શકતો નથી. ગુલાબના બાગમાં બેસે ત્યાં સુધી ગુલાબની સુગંધ આવે, મળના ખાડામાં બેસે ત્યારે એવો ગંધ આવે, જેવું ખાય તેવો ઓડકાર આવે છે. જેમ ખાધા પીધાની ચીજમાં જેવો ગુણ હોય તેવું અંતર થઈ જાય છે, તેવી જ રીતે રૂપ, શબ્દ, સ્પર્શ વગેરે વિષયોનું પણ જાણવું. ભગવાનને ભગવાનના સાચા સંતના શરણ આશ્રય વિના સાચા જ્ઞાનની ગમ પડે નહીં ને અજ્ઞાન જાય નહીં. ભગવાન અને ભગવાનના સાચા સંત તે જ્ઞાનના બે નેત્ર છે. બંને નેત્ર વિના અંધ કહેવાય છે. બંનેમાંથી એકનો યોગ ન હોય તો પણ સાચા જ્ઞાનને પામતો નથી. બંનેના જોગ વિના બ્રહ્મા જેવો સમર્થ હોય તો પણ શું થયું, તેના અજ્ઞાન પાશનો નાશ થતો નથી. સુરતમાં શ્રીહરિએ પુરજનોને જે વાત કરી હતી તે મુક્ત મુનિએ ઉત્તમ રૂપને કહી. પંચ વિષય 10 સાગર કરતા પણ અધિક ગહરા છે. તેમાં ભૂત પ્રાણી માત્ર સુખ દેખી પડ્યા છે તે વિષય માટે અપાર દુઃખ પામે છે ને બ્રહ્માંડ રહે ત્યાં સુધી જન્મ મરણમાં ભમ્યા કરે છે. જ્યાં સુધી વિષયમાં સુખ મનાય છે ત્યાં સુધી બ્રહ્મા જેવો થયો હોય તો પણ તુચ્છ મતિમાં ખપે છે. વિષય બંધનકારી છે ને મોક્ષ માર્ગે વિઘ્નરૂપ છે એવી સમજણ સત્સંગના યોગથી આવે છે. ભગવાન જેવું કોઈ વહાલું ન રહે ત્યારે વિષય છૂટે. સુરતમાં શ્રીહરિએ પુરજનોને જે વાત કરી હતી તે મુક્ત મુનિએ ઉત્તમ રૂપને કહી. ચાહે તેવો બુદ્ધિમાન હોય પણ જો વિષયને ઝેર ન જાણ્યા હોય ને વિષય લાભને જ મોક્ષ માનતો હોય એવા જનને મૂઢ જાણવો અને એવા સંપ્રદાયને મતપંથ જાણવો. ભગવાન પુરુષોત્તમ અને તેનું ધામ અક્ષર બ્રહ્મ તે બે વિના અવાંતર રહેલા અપાર બ્રહ્માંડો ને તેમાં રહેલા સ્થાવર, જંગમ, ભૂત પ્રાણી માત્ર વિષય ભોગમાં સબડે છે. તેમાં રહેલું દુઃખ કોઈને જાણ્યામાં આવતું નથી. જ્યાં વિષયનું ખંડન થતું હોય ને ભગવાનના સંબંધે કરીને જ સુખ માનવામાં આવતું હોય એવા મત તથા એવા ગુરુ, આચાર્ય, તીર્થ, વ્રત, ધામ એ બધા સત્ય છે. એવા ગ્રંથ, કીર્તન, બધા શબ્દ સત્ય છે. ત્યાં ધર્મ ભક્તિ સહિત ધર્મવંશ રહે છે. સુરતમાં શ્રીહરિએ હરિજનોને વાત કરતા કહ્યું, કથા વાર્તાનો યોગ રાખે તો વિષય ખેંચે નહીં. સત્સંગની વાત વિષયમાં દુઃખ દેખાડે છે ને ભગવાનમાં સુખ દેખાડે છે. ઇન્દ્રિયો અંતઃકરણ જેટલા વિષયમાં ચોંટે તેટલો સત્સંગમાં પાયો કાચો છે. અનંત શરીર ધારીને વિષયમાં જીવ વળગ્યો છે પણ સત્સંગ વિના તેની અરુચિ થતી નથી.
પ્રગટ ગુરુ હરિહરિ પ્રસાદ સ્વામી મહારાજની જય.
સજાન સ્વામી મહારાજની જય. તારીખ 5/9/94 અનિર્દેશ પૂજામાં ગોષ્ઠી પરમ પૂજ્ય સ્વામી શ્રી.
મારા 5 મહિના એક સાધુ સ્વામીજીને પૂછ્યું કે મહારાજ, બહુ ઘોડા વિચારો ઉઠે છે. તારે સ્વામીજી એટલું જ બોલ્યા, મન મોટો કે મોટા પુરુષ, પેલાને સમાધાન મળી ગયું. પછી એને મન બુદ્ધિ ની ઉપેક્ષા કરતા વાર ના લાગે. હું મોટા પુરુષને રાજી કરીશ એટલે મન બુદ્ધિ ઓટોમેટિક શાંત થઈ જશે જ. સમાધાન કેવા બાપા છે. હું એક જીનિયર સાધક ની વાત કરું છું, ડૂબાવાની વાત નથી કરતો. પછી જીવન પર્યંત સ્વામી પાસે ગયો નથી. માયા મોટી કે પ્રભુ, વિચાર કરીએ તો ખ્યાલ આવે. બુદ્ધિ મોટી કે ભગવાનની શક્તિ, મનમાં બેસીને વિચાર કરવા જેવો છે. એક વસ્તુ બાકી ના, મહાત્મા જ્ઞાને સહિત નિષ્ઠા થવા માટે ત્રણ વસ્તુ જોઈએ. ભજન અનિવાર્ય છે, પૂજા અનિવાર્ય છે, પ્રાર્થના અનિવાર્ય છે. બીજું સંત સમાગમ, સંતનો પ્રસંગ અને ભગવદીની ગોદ અથવા કથા વાર્તા વાગોડો, વિશ્વાસપૂર્વક વાગોડો. ત્રણ વસ્તુ ભેગી હોય તો જ મહાત્મા જ્ઞાને સહિત નિષ્ઠા નિશ્ચય દ્રઢતા, બાકી ના થાય દુખિયા જ રહેવાના. આપણે બધા એ સંકલ્પ કરવાનો છે. કોટી કલ્પથી મન ધાર્યું કરતા આવ્યા છે. હવે આ 80-40 વર્ષ તો 20 વર્ષ તો સંતને આધીન વર્તીએ. કોટી કલ્પ છે, મરી જવાના છે નિશ્ચિંત વાત છે, મૂકીને જવાના છે નિશ્ચિંત વાત છે, કોઈથી નથી લઈ ગયું નિશ્ચિંત વાત છે. શા માટે કોઈ પદાર્થ વાળો રાખીએ, શા માટે કોઈ સમજણ વાળી રાખીએ? જવાનું તો છે જ. શા માટે 32 લોકેશના પુત્રેશના ખેંચી જાય? શા માટે? જવાનું તો છે જ. પણ ભજન સમાગમ તથા વાર્તાનો મનન ચિંતનની કચાશ. ગઈકાલે સરસ કોઈ વાત કરી દુનિયાનું હોય મહેશભાઈ, કદાચ દુનિયાનું મોટા મોટું આશ્ચર્ય શું? માનવીને ખબર છે કે હું મરી જાઉં છું, છતાં હું હું કરીને જીવે છું. હું ડાયો, હું સમજો, હું બુદ્ધિશાળી, બસ હું જીવું એ જ પરમ સત્ય. મારા દર્શન, મારા સ્પર્શ, મારી સેવા, મારો સમાગમ, મારો તમે કરો. મરી જ જવાનો છે, છતાં માનવી હું મારી બહાર નથી નીકળતો. એટલા માટે સભાસન કરવું જોઈએ, સ્વાધ્યાય કરવો જોઈએ, પતંગના સ્વરમાં વિશ્વાસ રાખવો જોઈએ. પંચવર્તમાનનો લોભ કરનાર એક અને મનમુખી જીવન જીવનાર બે, એના માટે આધ્યાત્મિક ઉત્થાન શક્ય. જયારે સંકલ્પ કરો ત્યારે, આજે સંકલ્પ કરો, 1000 વર્ષે કરો, કરોડ વર્ષે કરો, અબજ વર્ષે કરો. આહાર વિહાર યોગ્ય જોઈએ, શુદ્ધ જોઈએ. પ્રથમ 16 રોડ રોડ પરથી જતી હોય નજર નીચે પડી જવી જોઈએ જ. તમે મનથી બી કોઈ સ્ત્રી માટેનો ધર્મને ભૂલો ગાડો એટલે તમે વિચાર કહેવાય જેટલું પાપ લાગે એવું બાઇબલ કહેશે. પશ્ચિમવાળાને તો ભાન જ નથી. મનથી મનથી ભૂલે છું કે કોઈ સ્ત્રી માટે ભૂલો ગાડ થયો એટલે તમે પાપ ચોટી જ ગયો. પ્રાયશ્ચિત કરવું પડે, ભજન કરવું પડે. પ્રથમ 16 પ્રમાણે ઇન્દ્રિયો અંતરને છૂટા પડવાનું. પંચવર્તમાનનો લોપ અને મનમુખી જીવન એને માટે આ સત્સંગ નથી. અથવા રાગ થઈને ગરીબ થઈને ચરનામાં ચરણોમાં આરોટ્યા કરે એને માટે સત્સંગ. અને મારા લાખો ટનના પારંતે બદલવા છે. દાસના દાસ થઈને બનાવવા માટે માંડવા દાસ, બીજાને સમજાવવા ગાઈએ બસ. આપણે જે કાંઈ ભજન કરવાનું છે મનબુદ્ધિને સમજાવવા માટે છે. કથા વાર્તા વાગોડવાની છે મનબુદ્ધિને. બહુ થોડો સમય છે આપણી પાસે. જિંદગી ખાલી 20-25 વર્ષની છે, વધારે નથી તમારી પાસે. 21 વર્ષ બાળક બુદ્ધિમાં, બીજા 20-25 વર્ષ ભગવાને જીવન જીવવા માટે આપ્યા. 55 વર્ષ થયા એટલે તમારું પૂરું થયું. સજાગ રહેજો, ખૂબ ધ્યાન રાખજો. ડ્યુટીમાંથી ભજન કરતા શીખો, વિશ્વાસપૂર્વક કથા વાર્તા વાગોડતા શીખો, વિશ્વાસપૂર્વક વચનમાં વિશ્વાસ રાખતા શીખો, તો જીવન ધન્ય બને. બાકી તો સાધુની ભેગો રહેતો હોય તો કોરો કાઠ રહે. વ્યક્તિ જ્યાં સુધી પોતાના વડે જીવે જજુમે, શક્તિ એની કેટલી, માનવ શક્તિ કેટલી, મરવા સુધી લઈ જવા પૂરતી. બસ સિકંદર કે નેપોલિયન સ્ત્રીને પોતાની બનાવી શક્યા નથી, શક્તિ કેટલી. આટલા બધા સિંહ જેવા માણસ, સોક્રેટિસ કે પ્લેટો સ્ત્રીની સાથે આત્મીય બની શક્યા નથી, શક્તિ કેટલી. માનવીની શક્તિ કેટલી, બહુ લિમિટેડ છે. કાંઈ માનવીને ભગવાન આપ્યું. આત્મીયતા અંતિમ સાધના છે. દેહ ને દેહના સગા સંબંધીની વિશે જેવી પ્રીતિ છે એ ભગવાન ને ભગવાનના ભક્તો વિશે થઈ જાય. નિર્વિકલ્પ સમાધિ પૂરું થઈ ગયું, મન બુદ્ધિ ભજવાને અસમર્થ થઈ ગયું. સંકલ્પ દ્રઢ કરવાનો છે, સત્સંગ કરીને જ મરવું છે. એના માટે સત્સંગ છે. અપેક્ષાઓ રાખવા માટે, અપેક્ષાઓ જે રાખનાર તો બરાબર ચડી જાય, ખોટું લાગી જાય, મનમુખી વર્તે એના માટે આ સત્સંગ. ધારો કે ચડે તો, ધારો કે મનમુખી વર્ત્યા, ડામ દોયાને ઉપેક્ષા કરતા ધૈર્ય જઈને ભજન પ્રાર્થના કરો, રડો. આ પ્રારબ્ધ ને પ્રકૃતિના પાસ વગાડવાના છે. આ ગુલાબજાંબુ ને રસગુલ્લા ખાવાનો નથી. આજના શુભ મંગલકારી દિવસે આપણને સૌને ભગવાનની નિષ્ઠાના બળે સંતના પ્રસંગ કરવાનો મંત્ર એ જ પ્રાર્થના છે.
આત્મીય સમાજની જય જય જય. ગુરુ હરિ સુવર્ણ દીક્ષા મહોત્સવની જય જય જય.